શ્રોતા મિત્રો, દરેક વ્યક્તિનું સ્વપ્ન હોય કે તેમનું પોતાનું ઘર હોય, પોતાની માલિકીનું ઘર હોય. પણ ઓસ્ટ્રેલિયામાં વધતા જતા ભાવના કારણે પોતાની માલિકીનું ઘર લેવું એ સામાન્ય વ્યક્તિ માટે સ્વપ્ન સમાન બનતું જાય છે. હાઉસિંગ અફોર્ડેબિલિટીનો પ્રશ્ન કે આ સમસ્યા નાનાથી લઈને મોટા તમામને પરેશાન કરી રહી છે, ત્યારે આ સમસ્યાની પાછળના કારણો શું છે, આના અંગે શું કરી શકાય, શું સમાધાન છે, આ વિશે વિગતે વાત કરી રહ્યા છે શ્રી મૃગેશ સોની, જેઓ રિયલ એસ્ટેટ ક્ષેત્રના તજજ્ઞ છે. મૃગેશજી, SBS ગુજરાતી પર આપનું સ્વાગત છે.
થેન્ક યુ અનિતાબેન.
મૃગેશજી, વાતની શરૂઆત કરીએ તો પહેલા જ હાઉસિંગ અફોર્ડેબિલિટી અને અફોર્ડેબલ હાઉસિંગ, આ બે વચ્ચે જે ભેદ છે, જે તફાવત છે, તેના વિશે થોડી વાત કરશો?
હરિતાબેન, આપણે સૌથી પહેલા હાઉસિંગ અફોર્ડેબિલિટી એ શું છે એના વિશે વાત કરીએ. તો તમારું મોર્ગેજ પેમેન્ટ છે, રેન્ટ છે, હાઉસ પ્રાઇસીસ, આનો જે રેશિયો છે, મીન્સ ઇન્કમ વર્સિસ આઉટગોઈંગ, એને હાઉસિંગ અફોર્ડેબિલિટી કહે છે. અને અફોર્ડેબલ હાઉસીસ કોને કહેવાય, કે જેનું લો ઇન્કમ માટે અથવા લો સોશિયો ઇકોનોમિક કેટેગરી વાળા લોકો માટે જે ગવર્મેન્ટ હાઉસીસ બનાવે છે એને અફોર્ડેબલ હાઉસિંગ કહે છે.
મૃગેશજી, મોટા ભાગની ગુજરાતી સમુદાયની વસ્તી મુખ્ય શહેરોમાં રહે છે, એટલે કદાચ આ પ્રશ્ન પૂછવો મારા માટે બહુ જ મહત્વનો થશે કે ઓસ્ટ્રેલિયાના મુખ્ય શહેરો, મહત્વના શહેરોમાં શા માટે લોકો ઘર ખરીદી નથી શકતા, શું કારણો છે, શું વિઘ્નો છે જે નડે છે?
હા રીતાબેન, તમારી વાત બિલકુલ સાચી છે કે મોટાભાગના ગુજરાતીઓ કેપિટલ સિટી એટલે આપણે મેલબર્ન, સિડની, બ્રિસ્બન, પર્થ અને એડેલેડમાં વસેલા છે. અને એમાં જોવા જઈએ તો સિડની, મેલબર્ન અને પર્થના ભાવ ઘણા, મકાનોના ભાવ ઘણા ઉપર છે. હવે તમે જોવા જાવ તો જો 1981 માં જે ઘરના ભાવ હતા એ ઇન્કમના 3.3 ગણા હતા, અત્યારે 2015-16 ની વાત કરીએ તો એ જે લગભગ 7-fold વધારો છે ઇન્કમ વર્સિસ હાઉસ પ્રાઇસમાં. અને જો તમે કેપિટલ સિટીમાં જોવા જાવ તો સિડનીમાં 1980 માં એવરેજ મીડિયન પ્રાઇસ હતું 64,800, જે 2016 999,600 છે. એ જ રીતે મેલબર્નમાં 1980 એવરેજ મીડિયન પ્રાઇસ 40,800 હતી, અત્યારે 7,13,000 છે. સેમ સ્ટોરી બ્રિસ્બન, એડેલેડમાં પણ છે, પર્થમાં પણ છે. તો જ્યાં જોવા જઈએ તો આ ભાવ વધારો દરેકે દરેક સિટીમાં કન્સિસ્ટન્ટલી વધેલો છે. અને એમાં સિડનીમાં તો સૌથી વધારે પ્રોબ્લેમ છે. સિડનીમાં અત્યારે જોવા જઈએ તો એવરેજ ઇન્કમ તમારી હોય એના મિનિમમ 2.4% જોઈએ, જો તમારે મકાન લેવું હોય તો. દેટ મીન્સ કે 1,80,000 તમારી ઇન્કમ હોય તો જસ્ટ તમે એફોર્ડ કરી શકો. હકીકત એ છે કે મોટા ભાગના લોકો એટલી ઇન્કમ નથી અર્ન કરી શકતા, એટલે સિડનીમાં ઇશ્યુ વધારે છે.
મૃગેશજી, હાઉસિંગ અફોર્ડેબિલિટી એટલે કે પોતાનું ઘર હોય તે બધાનું સ્વપ્ન છે અને આ એક સમસ્યા પણ છે, પણ આ સમસ્યા એકાએક નહીં બની હોય, આની પાછળ પણ ઘણા બધા અણદીથા અજાણ્યા કારણો હશે, તો એ કારણો વિશે થોડી વાત કરશો?
ઘણા બધા આના રીઝન છે કે જે આ ક્રિએટ કરી રહ્યો છે હાઉસિંગ અફોર્ડેબિલિટીનો ઇશ્યુ. તો નંબર વન એક જોવા જઈએ તો સપ્લાય અને ડિમાન્ડ. હવે આપણે બધા માઇગ્રન્ટ છેલ્લા 10-15-20 વર્ષમાં આ કન્ટ્રીમાં આવેલા છીએ, અને ગવર્મેન્ટની માઇગ્રેશનની પોલિસી ઘણી લિબરલ હતી લગભગ 7-8 વર્ષ પહેલા, હજુ બી રિઝનેબલી લિબરલ છે. એટલે નવા માઇગ્રન્ટો આવી જ રહ્યા છે કન્ટ્રીમાં. તમને મેલબર્નનું એક્ઝામ્પલ આપી, અત્યારે તો મેલબર્નમાં દર વીકે 2,000 નવા લોકો આવી રહ્યા છે. ધીસ ઇઝ કે આ છે માઇગ્રેશન પ્લસ ઇન્ટરસ્ટેટ માઇગ્રેશન. તો જે ડિમાન્ડ છે વધતી ને વધતી જઈ રહી છે, જ્યારે હાઉસિંગ જે સપ્લાય છે ને એ બધા જ મેજર સિટીમાં ડેફિસિટમાં ચાલી રહ્યો છે, એટલે ઇનફ હાઉસીસ નથી બની રહ્યા, એની સામે ડિમાન્ડ વધતી જાય છે. સેકન્ડ ઇશ્યુ છે લોકોની સેન્સ ઓફ ઇનસિક્યોરિટી. અંગે આપણી ઇકોનોમી માઇનિંગ બૂમ પછી ઘણી વીક થઈ ગયેલી છે. જે ચાલી રહ્યું છે એ હાઉસિંગ માર્કેટ ઉપર અને થોડું ઘણું એજ્યુકેશન ઉપર ચાલે છે અથવા ફાર્મિંગ સાઈડના કારણે, પણ ઓવરઓલ એક કોન્ફિડન્સ તૂટી ગયો છે. એટલે જે ફૂલ ટાઈમ જોબ જે લોકોની પહેલા હતી એની જગ્યાએ અત્યારે વધારે ને વધારે કેઝ્યુઅલ ને પાર્ટ ટાઈમ જોબ છે, એટલે એના કારણે લોકો 10 વાર વિચાર કરે છે કે જો કાલે મારી જોબ નહીં હોય તો અને મારે મોર્ગેજ પે કરવું પડશે. એક આ પણ રીઝન છે. ત્રીજી વેલ 2008 નું જે GFC થયું એના પછી બેંકોએ પણ પૈસા લોન માટે બોરો કરવાનું ઘણું ડિફિકલ્ટ કરી નાખ્યું છે. જીએફસી પહેલા બેંકો 99% લેન્ડિંગ કરતી હતી, એથી ઉપર પણ જતા હતા, જયારે અત્યારે એ ઓર સ્ટ્રિક્ટ થઈ ગયું છે. ગવર્મેન્ટનું થોડું પુઅર પ્લાનિંગ પણ છે કે અર્બન પ્લાનિંગ, લેન્ડ ઘણી બધી છે સપ્લાયમાં પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર નથી. પ્રાઇવેટ રેન્ટલ માર્કેટ જે છે એમાં લોકો અફોર્ડ નથી કરી શકતા, અને જે લોકો અફોર્ડ કરી શકે છે અથવા જે એરિયા છે ત્યાં સપ્લાય ઇનફ નથી, એટલે આ પણ એક પ્રોબ્લેમ છે. ઇનફ ગવર્મેન્ટ હાઉસીસ પણ નથી. એટલે જોવા જઈએ તો હરિતાબેન એટલા અન્ડરલાઈન પ્રોબ્લેમ વર્ષોના ક્યુમ્યુલેટ થતા થતા આવેલા છે, એટલે એક પોઈન્ટ આપણે પહોંચી ગયેલા છીએ કે જે આપણને દેખાઈ આવે છે કે આ અનઅફોર્ડેબલ બની રહ્યું છે. હવે તમને એક પોઝિટિવ સાઇન ની વાત કરું તો જે હમણાં રિસેન્ટલી જે ડાટા આવ્યા એમાં એક પોઝિટિવ સાઇન ની હતી કે જે લોકોને એમનું ફેમિલી હેલ્પ કરી રહ્યું છે ઘર લેવા માટે, એ પર્સન્ટેજ 2010માં 10% હતું, જે અત્યારે 15% સુધી પહોંચી ગયું છે, એટલે 5% એમાં જમ્પ થયેલો છે, એટલે ઘણી સારી સાઇન છે.
તો શ્રોતા મિત્રો, અત્યાર સુધી આપણે વાત કરી કે પોતાનું ઘર ખરીદવું, હાઉસિંગ અફોર્ડેબિલિટીનો જે પ્રશ્ન છે તે કયા કારણો સાથે છે, એની પાછળ છુપા કારણો શું છે, સરકાર આ અંગે શું કરી શકે, અને આપ જો નવું ઘર ખરીદવા માંગતા હો, નવું મકાન ખરીદવા માંગતા હો, તો આપે શું પગલાં લેવા જોઈએ, આ અંગે વિગતે વાત કરીશું આવતા અઠવાડિયાઓમાં. મૃગેશજી, SBS ગુજરાતી સાથે વાત કરી આ બધી જાણકારી આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.